તારીખ 24/7/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 994 995 અને 996 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 594
નિગમ્બર જૈન મતનો અનુયાયી હોવા છતાં જેને યથાર્થ વસ્તુ સ્વરૂપની ખબર નથી, એકલા વ્યવહારમાં અર્થાત રાગમાં ધર્મ માને છે તથા કુલ પરંપરા માત્રથી પોતાને ધર્મી માને છે પણ સત્યનો નિર્ણય કરતા નથી, તો તે પણ મિથ્યા દ્રષ્ટિ છે. દિગંબર જૈન કુળમાં જન્મ થયો હોય અથવા દિગંબર જૈન મતને અનુસરનારો થયો હોય, બે લેવા, અમે દિગંબરમાં માનીએ છીએ, બીજામાં માનતા એમ દિગંબર જૈન મતનો અનુયાયી હોય, અનુયાયી યાત્રો જવું અનુસરવું, અમે એમ દિગંબરના જૈન મતને અનુસરીએ છીએ. એ કુળ પરંપરાથી હોય, કુળજન્મથી હોય અથવા વગર કુળજન્મથી પણ હોય, પણ એની માન્યતામાં એને એ વાત લીધી હોય છતાં જેને યથાર્થ વસ્તુ સ્વરૂપની ખબર નથી, જેને સ્વપર પદાર્થના વસ્તુના સ્વરૂપની ખબર નથી, પોતે કોણ છે અને કેવો છે એની ખબર નથી, અને એકલા વ્યવહારમાં એટલે શુભ રાગમાં ધર્મ માને છે, ભલે પ્રસિદ્ધપણે એવું વિચારતો ન હોય કે હું રાગમાં ધર્મ માનું છું, છતાં શુભરાગ થાય ત્યારે એને મેં કાંઈક કર્યું તો ખરું, આટલું તો કર્યું, નો પહેલાં નહોતો કરતો ને હવે કરું છું, અથવા અત્યારે પણ અશુભ ભાવ અનેક પ્રકારના આવે છે, તેના કરતાં શુભ ભાવ આવે છે તો કાંઈક એટલું તો કામ થાય છે, એટલું તો થાય છે, કાંઈક તો થાય છે, આટલું તો કરું છું, એ રાગમાં અથવા વ્યવહારમાં ધર્મ માને છે, માને જ છે. યથાર્થ વસ્તુ સ્વરૂપ, હા, વસ્તુ એટલે વસ્તુ પોતે, એક તો પ્રયોજનભૂત વસ્તુનું સ્વરૂપ તો પોતે છે, પોતાનું મૂળ સ્વરૂપ છે કે જેનો આશ્રય કરવાથી ધર્મ થાય, એ પ્રયોજનભૂત વસ્તુ સ્વરૂપ પોતે છે. એને તો એની તો એને ખબર નથી, અને અમે દિગંબરમાં માનીએ છીએ, અમે દિગંબર છીએ અથવા દિગંબરમાં માનીએ છીએ, પણ એને કોઈને કોઈ પ્રકારે શુભરાગમાં સંતોષ થાય છે, શુભરાગમાં કાંઈક પણ મેં મારું ભલું થવાનું કારણ શું છે એવી કાંઈક ગણતરી થાય છે, સ્થૂળપણે કે સૂક્ષ્મપણે. બીજા તો રોજ કરીએ છીએ ભગવાનની, સ્વાધ્યાય તો રોજ કરીએ છીએ, એટલું તો કરીએ છીએ, રોજ આટલો ટાઈમ તો આમાં જાય છે, રોજ આટલા કલાક તો બધો સરવાળો કરીએ તો આટલો સમય તો તત્વનો વિચાર તો આવે છે, તત્વનો વિચાર તો કરીએ છીએ, આપણે પગ નીચે રેલો આવે એ લઈ ઉપવાસ કરનારની વાત એક બાજુ મૂકો, પણ પોતે આ બાજુ આવ્યા પછી શું શું કરે, पूजा करे, भक्ति करे, शास्त्र स्वाध्याय करे, तत्व विचार करे, ત્યારે ત્યારે જે જે પ્રકારે એને શુભભાવ થાય તે તે શુભભાવમાં કાંઈક આટલું તો કર્યું એમ ગણતરી થાય, અથવા જાણે અજાણે સંતોષ થાય કે સાવ નથી કરતા એવું કાંઈક નથી, કાંઈક તો કરીએ છીએ, એને એક તો પર્યાય દ્રષ્ટિ હોવાને લીધે પર્યાય ઉપરનું જે વજન ઘટાડવું જોઈએ તત્વ વિચારથી, એ વજન ઘટાડવાને બદલે વજન દેવાનું જોઈએ. તત્વ વિચાર તો એનું નામ છે કે જે સ્વતત્વનો વિચાર આવતા પર્યાય ઉપરનું વજન એનું ઘટે, ઓછું થાય. દ્રષ્ટિનો વિષય શુદ્ધાત્મ દ્રવ્ય તો એવું છે કે જેની સામે જોતા પર્યાય દેખાય નહીં, જાણે જાણે કે પર્યાય દેખાતી નથી. લંબી છે બહુ દ્રષ્ટિના વિષયની બહુ સુંદર ચર્ચા સુધી બેનશ્રીના શ્રી મુખેથી નીકળી, બહુ સારી ચર્ચા નીકળી. આવી ચર્ચા દ્રષ્ટિના વિષયની ભાગ્યે જ ચાલે છે. આ પ્રકારથી તો આટલી ચર્ચાઓમાં નથી ચાલી, એવી ચર્ચાઓમાં ચાલી. દ્રષ્ટિનો વિષય પ્રશ્ન તો ત્યાંથી નીકળ્યો હતો, નૈગમ નહીંથી એમ કે ભાવિ તીર્થંકર પણ તીર્થંકર દૈવ હોય તો નૈગમ નહીં કાળનો આંકરો તોડીને વર્તમાન તીર્થંકર વત એને જોવે છે. ભૂત નિગમ ને ભાવિ નિગમ એવા નિગમ નહીના બે પ્રકાર છે. જે જ્યારે તીર્થંકર થાય છે ત્યારે તીર્થંકર તરીકે જોવાય એ તો એવમ ભૂત નહીં નો વિષય છે, એવમ ભૂત નહીં નો વિષય છે. અને જ્યારે તીર્થંકર થવા માટે તીર્થંકર નામ કર્મ બંધાતું હોય એવા પ્રકારના ભાવો સહિત તીર્થંકર નામ કર્મના બંધનમાં પરિણામ થતા હોય ત્યારે એમ કે આ તીર્થંકર થશે એવા ભાવ કરી રહ્યા છે. ઋજુસૂત્ર નયનો વિષય થોડો થોડો નૈવી ભાગથી શરૂઆતમાં ચર્ચા ચાલી, પણ નિગમ નયનો પ્રશ્ન તો નિગમ નયનો હતો. પહેલા જુલાઈના આત્મધર્મમાં, હિન્દી આત્મધર્મમાં એ નિગમ નિર્ણયનો વિષય થોડો ચાલ્યો છે, એના ઉપરથી પ્રશ્ન ચાલ્યો. ત્યાં નિગમ નહીં કેવી રીતે જોવે છે તો ત્યાં ગુરુદેવની ચર્ચા છે કે નિગમ નહીં ભાવિ નિગમ નહીં કાળનો આંતરો તોડી નાખે છે. દ્રષ્ટાંત એ દીધો કે જેમ કોઈ રાજાને ત્યાં કુંવર જન્મે પાઠવી પહેલા, ત્યારે લોકો ઉત્સાહથી એમ કે કહો આ તો અમારો રાજા છે, આ અમારો રાજા છે એમ કે છે. હજી તો બાળક છે પણ એને જેમ રાજાના સ્વરૂપે જોવે છે એમ જે તીર્થંકર દ્રવ છે એને તીર્થંકર વત જોવામાં આવે છે, એ ભાવિ નિગમ નહીંનો એક પ્રકાર છે. એના ઉપરથી દ્રવ્યાર્થી નહીં ઉપર આવી ગયા. કેમ કે કેવી રીતે આવ્યા કે જેમ નિગમ એ કાળનો આંતરો તોડ્યો એક તીર્થંકર દ્રવ્યના દ્રષ્ટાંતે, એમ શુદ્ધાત્મ દ્રવ્ય છે એ ત્રિકાળી હોવા છતાં વર્તમાન અસ્તિત્વના ગ્રહણમાં દ્રષ્ટિ અનંત ભૂતકાળ ને અનંત ભવિષ્યકાળના ભેદનો લોપ કરી નાખે છે. એના ઉપર વાત ચાલે, બહુ સારી વાત. તો એવી રીતે સ્વ અસ્તિત્વને અભેદપણે ગ્રહણ કરે છે કે કોઈ ભેદ પડતો નથી, ગુણ પર્યાયનો ભેદ તો પડતો નથી. આ નિગમ ઋજુ સૂત્ર એવમ ભૂતિ કોઈનો ભેદ પડતો નથી, કેમ કે એ નયનો વિષય એના ધર્મને વિષય કરવાનો છે. પ્રત્યેક નયનો વિષય કોઈને કોઈ ધર્મને વિષય કરવાનો છે. પણ અહીંયા દ્રષ્ટિમાં તો બિલકુલ ભેદ પડતો નથી, એવું અભેદ રહ્યો, એ દ્રષ્ટિનો વિષય છે. અને એ વાત કરતા એમ કહ્યું કે એવું અત્યારે પર્યાયમાં સાધકપણું છે કે સિદ્ધપણું છે, એ દ્રષ્ટિના વિષયમાં નથી. પોતાને પરિપૂર્ણ સિદ્ધ સમાન જુએ છે, એમાં અત્યારે તો સાધકપણું છે ને, ભવિષ્યમાં આમ થઈશ, આવો સિદ્ધ થઈશ એમ છે ને કે નહીં, એ દ્રષ્ટિમાં નથી. દ્રષ્ટિના વિષયમાં એમ નથી. દ્રષ્ટિનો વિષય તો એકાકાર, ત્રિકાળી દ્રવ્યને વિષય કરે છે, એમાં ત્રિકાળનો પણ ભેદ આવતો નથી, કે ત્રિકાળનો ભેદ પણ જોવાતો નથી. બસ એક વર્તમાનમાં જ ભૂત ભવિષ્યને સમયથી લઈને પરિપૂર્ણ દ્રવ્યને જોવે છે, કાળથી પરિપૂર્ણ ને સ્વભાવથી પરિપૂર્ણ બને છે. પર્યાયનું ઓછા વધતા પણ એ દ્રષ્ટિનો વિષય. મસ્તી આવે એવી ચર્ચા. કહે છે કે એ યથાર્થ વસ્તુ સ્વરૂપની જેને ખબર નથી, એવું જે યથાર્થ વસ્તુ સ્વરૂપ દ્રષ્ટિનો વિષય છે, એવું જે વસ્તુનું સ્વરૂપ છે એની જેને ખબર નથી, અને એકલા રાગમાં જે રાગનો અંશ ઉત્પન્ન થાય છે એમાં જ આખો પોતે અનુભવાય છે, આવો હું, આમ આવો રાગ કરનારો હું, આવો ભાવ કરનારો હું, એટલા અંશમાં જે પકડાય છે. અથવા કુલ પરંપરા માત્રથી જ પોતાને ધર્મી માને છે કે અમે તો દિગંબરમાં જન્મા માટે અમે ધર્મી છીએ, અમે તો સમ્યક દ્રષ્ટિ છીએ, હવે અમારે શ્રાવકના વ્રતાદિ ગ્રહણ કરવા કે દીક્ષા વગેરે ગ્રહણ કરવું, એટલું આગળનું કરવાનું બાકી છે, અમે કરીએ, ધર્મી તો અમે છીએ જ, કેમ કે અમે તો દિગંબરમાં જન્મા છીએ. એ પ્રકારે વર્તીને જે સત્યનો નિર્ણય કરતા નથી, એટલે પોતાના સત્ય સ્વરૂપનો નિર્ણય કરતા નથી, જે દ્રષ્ટિનો વિષય છે એ સત્ય સ્વરૂપ છે પોતાનો, એનો જે નિર્ણય કરતા નથી કે હું કેવો, તો તે પણ મિથ્યા દ્રષ્ટિ છે. ભલે પોતાને ગમે તે માને, પોતાને ધર્મી માને, વ્રતાદિ અંગીકાર કરીને પોતાને પંચમ ગુણ સ્થાન વર્તી શ્રાવક માને, કે દીક્ષા અંગીકાર કરીને પોતાને સાધુ માને, લગ્ન થઈને જંગલમાં રહે, પંચમા વ્રત પાળે અને સાધુ પોતાને માને, તો પણ એ મિથ્યા દ્રષ્ટિ છે. પહેલું જ ગુણ સ્થાન છે, બીજું કાંઈ એમાં ફેર નથી. એ તો વિકલ્પ થઈ જાય છે. ત્રિકાળમાં અનંત ભૂતકાળ છે, અનંત ભવિષ્યકાળ છે અને વર્તમાન સમય છે. દ્રષ્ટિ જે પરિણમે છે એ વર્તમાન અસ્તિત્વને ગ્રહણ કરનારો ભાવ છે. પોતાની વર્તમાન હૈયાતીને એ સ્પર્શે છે, પકડે છે, અનુભવે છે. તો એમાં હું અનંત ભૂતકાળમાં આવો આવો ને આવો હતો, અનંત ભવિષ્યકાળમાં પણ આવો ને આવો રહીશ, એવો વિકલ્પ નથી એમાં. હા, એ અનુભવની પ્રગટ દશા જે છે, દ્રષ્ટિ જ્યારે પરિણમે છે ત્યારે તો અનુભવ થાય છે ને, અવિનાભાવી પણ અનુભવ થાય છે. જ્યારે દ્રષ્ટિ સ્વસ્વરૂપની નિજ સ્વરૂપની થાય છે ત્યારે અનુભવ દશા પણ અવિનાભાવીપણે ઉત્પન્ન થઈ આવે છે. પણ દ્રષ્ટિનો વિષય અભેદ છે અને દ્રષ્ટિમાં ભેદ પડતા નથી. ત્રિકાળીનો ને ગ્રહણ કરતો અસ્તિત્વ તો ત્રિકાળ છે ને, ત્રિકાળ અસ્તિત્વ હોવા છતાં ત્રિકાળનો ભેદ એમાં નથી પડતો. નિગમ નહીં ઉપરથી વાત ચાલી, કે જેમ નૈગમ નય કાળનો આતરો તોડે છે, તો દ્રષ્ટિમાં તો એના ઉપરથી દ્રષ્ટિની વિશેની ચર્ચા ચાલી ગઈ. કુદરતી પ્રશ્ન એ નતો, ખરેખર ચર્ચા જ નહીં થશે કે એમાં અનંત ભૂતકાળ, અનંત ભવિષ્યકાળ એવું ત્રિકાળીય સ્થિતિ હોવા છતાં એવો વિકલ્પ નથી. એક વર્તમાન અસ્તિત્વમાં બધું ગ્રહણ થઈ જાય છે, ત્રિકાળનું ગ્રહણ થઈ જાય છે, ભેદ પડ્યા વિના ત્રિકાળનું ગ્રહણ થઈ જાય છે એમ કહેવાનો અર્થ. એવું એક પરિણમન જે દ્રષ્ટિનું છે એને સમ્યક દ્રષ્ટિ પણ કહે છે. એ દ્રષ્ટિ સમ્યક છે, એના અભાવમાં દ્રષ્ટિ મિથ્યા છે એમ છે. એ ચર્ચા એ ચાલે છે ને કે એવા સત્ય સ્વરૂપનો નિર્ણય કરતા નથી, નિજ સત્ય સ્વરૂપનો પોતાના સત્ય સ્વરૂપનો નિર્ણય કરતા નથી તો તે પણ મિથ્યા દ્રષ્ટિ જ છે, તો તે મિથ્યા દ્રષ્ટિ જ છે. એને કાંઈ કુળધર્મથી કે વ્યવહાર ધર્મથી સમ્યક દ્રષ્ટિ, વ્યવહાર કરવાથી કોઈ સમ્યક દ્રષ્ટિ પણ લાગુ પડતું નથી. એ જૈન મતાનુયાયી મિથ્યા દ્રષ્ટિનો વિષય છે. 995 જે જીવ આ જીવિકા માટે વ્રતાદિ ધારણ કરે, કે જો આપણે વ્રત અંગીકાર કરશું તો સમાજમાં આપણે આપણા માટે લોકો આપણું આજીવિકા ચાલે એવું કાંઈ ને કાંઈ સાધન કરી દેશે. ભાઈ આ તો ત્યાગી છે, બ્રહ્મચારી છે, વેપાર ધંધો કાંઈ કરતા નથી, તો આપણે એના માટે કાંઈ વ્યવસ્થા રાખવી જોઈએ. એવી જે સમાજની વ્યવસ્થા હોય ત્યાગીઓ માટેની, પોતાને આર્થિક પ્રવૃત્તિ કરવાના સંયોગ ન હોય, અથવા એક પ્રકારે એને આર્થિક પ્રવૃત્તિ કરવા માટે નોકરી ધંધો કરવાનો કંટાળો હોય, આવડતું ન હોય, ફાવતું ન હોય, કંટાળો હોય, કોઈ ને કોઈ કારણસર જીવન નિર્વાહ ચાલે એના માટે કોઈ વ્રતાદિ ધારણ કરે, ત્યાગ ધારણ કરે, વિવાહાદી સંબંધની આશાથી જૈની થાય કે આપણે આ મતમાં માનો, આપણે આના ભગત થઈ જાઓ, આપણે અહીંયા અનુસરો તો આપણું કાંઈક અહીંયા સંબંધ પણ થઈ જશે, એવી કોઈ આશાથી એ ઉંમરના માણસ પરથી વાત થઈ ગઈ. વિવાહની યોગ્ય ઉંમર હોય અને સંબંધ ન થતો હોય પોતાની નાત જાતમાં, અને ક્યાંક ભળવાથી આ રીતે જૈની થવાથી, અન્ય મતમાં એવું છે, ક્રિશ્ચનમાં તો ખાસ એ પદ્ધતિ છે, ક્રિશ્ચનમાં મુસલમાનોમાં તો એ લાલચ દેવામાં આવે છે યુવાન માણસને, જો તમે અમારા ધર્મ અંદર આવો તો અમે તમને વિવાહ વગેરે કરાવી દઈએ છીએ. એવી કોઈ લાલચથી, એવા કોઈ ગણતરીથી કોઈ જૈની થાય, માનાદી અર્થે જઈની થાય, એટલે આપણે આ તત્વજ્ઞાન શીખીએ, સમજીએ અને એ તત્વજ્ઞાન આપણને આવડે તો લોકો ઘણું માન આપણને આપે. તત્વજ્ઞાન શીખ્યા હોય અને તત્વજ્ઞાન બીજાને સમજાવી દઈએ તો સમજાવનાર તરીકે, વક્તા તરીકે આ સંપ્રદાયમાં, આ સમાજમાં ઘણું માન છે. માટે આપણે માનાદી અર્થે આ પ્રવૃત્તિ કરીએ, ભોજનાદિની સગવડતા અર્થે એવી કોઈ કુટુંબની પરિસ્થિતિ ઊભી થઈ હોય અને ભોજનશાળામાં ભોજન કરવા અર્થે કોઈ જૈની તરીકે અનુસરવા લાગે કે અમે પણ હવે જૈન થઈ ગયા છીએ માટે અમને આ લાભ મળવો જોઈએ, અથવા એવો કોઈ આશયથી દાખલ થાય, ઇત્યાદિ લૌકિક પ્રયોજન છે આ બધા. વિષય કષાય સંબંધી પ્રયોજન વિચારીને, માન છે, કષાય છે, આજીવિકા એ પણ લોભનો પ્રકાર છે, વિવાહ પણ વિષયનો પ્રકાર છે, ભોજનાદિ પણ વિષયનો પ્રકાર છે, એમ વિષય અને કષાય માન લોભ અને વિષયો પંચેન્દ્રિયના એ સંબંધી પ્રયોજન વિચારીને એવા આશયથી જૈની થાય છે તે કપટથી જૈની થાય છે, એને કપટ છે, એને જૈન ધર્મ માટે કોઈ જૈન ધર્મ અંગીકાર કરવાનો વિષય નથી, પણ અંદરમાં કપટ ભાવ છે કે મને આટલા આટલા બહારમાં ફાયદા થાય છે તો એ ઘણું અનિષ્ટ છે આત્મા માટે, એ મહાપાપનું કારણ છે, એમ છે, બહુ મોટું પાપ છે, તે તો પાપી છે, તે તો પાપી છે. અથવા આ જૈન સંપ્રદાય બહુ સારો સંપ્રદાય છે, એની અંદર શ્રીમંત માણસો છે, આપણે પણ એની અંદર ભળીએ તો દીકરા દીકરીના એમાં સંબંધ, વિવાહ આદિમાં પોતાનો સંબંધ નહીં, કોઈ પોતાના કોઈ દીકરા દીકરીના સંબંધને કારણે આ બહુ સારું સર્કલ અહીંયા મળે છે, સમાજ સારો મળે છે, એવી કોઈ પણ લૌકિક પ્રયોજનની આશાથી એમાં દાખલ થાય, એમાં પ્રવૃત્તિ કરે તો તે કપટી છે, કપટ કરે છે, તે તો પાપી છે, મહાપાપી છે, એને તો બહુ મોટું પાપ છે. અથવા તો અહીંયા લેશે કે સંસારના નાશને અર્થે જૈન ધર્મ છે, જૈન ધર્મ તો સંસારના નાશ કરવાનું સાધન છે, એ સંસારના પાલન પોષણનું તે સાધન બનાવ્યું, આમ થયું એટલે મહાપાપ. જેનાથી સંસાર નિવર્તે એનાથી જ સંસાર સંસારનું જ પ્રયોજન સાધે, કેટલું બધું ઊંટું છે કે એકદમ ઊંટું છે. તે તો પાપી છે અર્થાત મહાપાપી છે, સંસારના નાશ અર્થે જૈન ધર્મ છે, તેને સંસાર પોષણનું સાધન બનાવે તે મોટો અન્યાય છે, મહાન અન્યાય છે. આ એમ કે આ મોક્ષ માર્ગ પ્રકાશકમાં આ બધા પડખા ચોડરમલજીએ ચર્ચા છે, અનેક પ્રકારની બધા અનેક ભેદથી વાત કરે ને એમાં આ પણ એક ભેદ એમણે વર્ણ્યો છે કે કેટલાક એવા પણ જીવો હોય છે કે પોતાનું સાંસારિક પ્રયોજન સિદ્ધ કરવા અર્થે આ રીતે જૈન મતને અનુસરવા લાગે છે, એવો કપટી અને મહાપાપી જાણવા એ વાત કરી છે. એટલે આ તો મુખ્ય મુખ્ય મોટી મોટી વાત લીધી છે, પણ જાણે અજાણે સ્થૂળપણે કે સૂક્ષ્મપણે પોતાને કોઈ બાહ્ય લાભનો વિકલ્પ ન રહે એ વાત પોતાને વિચારી જોવાની રહે છે કે થોડો પણ લાભ, થોડો પણ બહારનો લાભ, એટલા ખાતર પણ અહીંયા કાંઈ અહીંયા સ્થાન, અહીંયા આવવું, અહીંયા રહેવું, અહીંયા આવવું જમવું, આમાં કાંઈ પ્રવૃત્તિ કરવી, મોટો લાભ નહીં પણ થોડો પણ લાભ, એ પ્રકારનો વિચાર હોય તો એને નિવર્તવા જેવો મુખ્ય મુખ્ય સ્થૂળ વાત કહી લીધી છે, પણ એની હારે એના સૂક્ષ્મ ભેદો મુમુક્ષુ જીવ આત્માર્થી જીવ વિચારી લે છે કે આ તો મોટી મોટી વાત લખી કે આપણે ક્યાં આ જીવતાનો વાંધો છે, આપણે ક્યાં ભોજનનો વાંધો છે, કે આપણે ક્યાં વિવાહાદિનું પ્રયોજન છે, પણ આ સમાજ ગુરુદેવનો સમાજ મને અમુક દ્રષ્ટિથી માન દ્રષ્ટિથી જોવે તો આ જ ગડબડ ઉભી થાય. અથવા જે સમાજમાં હોય એ સમાજમાં એને માન અપમાનનો વિષય લક્ષમાં રહે તો એ માનાર્થે જૈની થઈને રહ્યો છે, કસાયનો આધાર. એ બધા જેટલા કોઈ એના સીધા આડકતરા ભેદો ઉત્પન્ન થતા હોય એ બધા એને પોતાના પરિણામને અનુલક્ષીને વિચારી લો અને તેનાથી નિવર્તવું એટલા માટે અમુક પોઈન્ટથી વાત ચાલે છે, પણ એના બધા ભેદ એને પકડી લેવા. માનનો આમ ખ્યાલ ના આવે, માન એક એવી પ્રકૃતિ કે નમ્રતાનું પણ માન છે ભાઈ. માણસ ભૂલે તો ક્યાં સુધી ભૂલે. ત્યાગી થઈને જંગલમાં જાય તો ત્યાગી થયા હોવાનું પણ માન કહેવાય. એ ક્ષેત્રામણી પ્રકૃતિ છે, એની પ્રતિપક્ષ ઉપરથી ખ્યાલ આવી જાય છે કે એનું અપમાન અથવા અવરણવાદ અથવા અવગુણ કોઈ કહે, બોલે, ગવાય, સંભળાય, જાય ત્યારે એને જો દુઃખ થઈ આવે તો એને માનાદિકમાં સુખ થઈ આવે છે. એ વાત આપોઆપ સિદ્ધા છે, ત્યાંથી એ વાત પકડ છે. અંતર વિચારથી મંથનથી આ વિષયને પોતાના માટે સંભાળવા જેવો છે અને ખ્યાલમાં લેવા જેવો. છે કે તે મહાન્યાય છે, મોટો અન્યાય છે, એટલે મહાન્યાય છે. કોઈ જીવ સંકેતી થવા માટે શાસ્ત્રો દ્વારા જીવાદિ તત્વોને શીખે, સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે નવ તત્વોનું સર્ધાન કરવું, એવું જે શાસ્ત્રની અંદર વિધાન છે, તો સંકેતી થવા માટે હવે લૌકિક પ્રયોજન ન લીધું, પણ મારે તો સમ્યક દર્શન આદિ ધર્મની પ્રાપ્તિ કરવી છે, તેથી નવ તત્વનો અથવા તત્વજ્ઞાનનો હું અભ્યાસ કરું છું. તત્વજ્ઞાનનો અભ્યાસ કરવા માટે આ ક્ષેત્રમાં વધારે સાનુકૂળતા છે. બધા અહીંયા તત્વજ્ઞાનનો વિષય સારી રીતે આદરે છે અથવા કરે છે. તો સંકેતી થવા માટે શાસ્ત્રો દ્વારા, શાસ્ત્રોમાં તો તત્વજ્ઞાનનો વિષય છે ઘણો, જીવાદિ નવ તત્વોને શીખે પણ તેનું નિશ્ચય સ્વરૂપ ઓળખે નહીં, ભાવ ભાષણ ન થાય એટલો પ્રકાર લે છે. ટોડરમલજી જ્યાં ઓળખવાની વાત આવે છે ત્યાં ભાવ ભાષણનો વિષય લે છે કે તેનું નિશ્ચય સ્વરૂપ ન ઓળખે, જીવમાં જીવનું નિશ્ચય સ્વરૂપ ન ઓળખે, પુદ્ગળમાં પુદ્ગળનું અજીવાદીનું નિશ્ચય સ્વરૂપ ન ઓળખે, રાગાદિમાં એનું, આશ્રવમાં આશ્રવ તત્વનું, બંધમાં બંધ તત્વનું, પુણ્યમાં પુણ્ય તત્વનું, પાપમાં પાપ તત્વનું, મોક્ષમાં મોક્ષ તત્વનું નિશ્ચય સ્વરૂપ ન ઓળખે, ન ઓળખે એટલે એનું ભાવ ભાષણ એને ન થાય, તો અન્ય તત્વને અન્ય તત્વરૂપ માની બેસે. શું ભૂલ થાય એને? અન્ય તત્વમાં અન્ય તત્વનો એને આભાસ થાય. એટલે જ્ઞાન પ્રધાનતા એ કહીએ તો અન્ય તત્વમાં અન્ય તત્વનો આભાસ થવો, તેને જ મિથ્યાત્વ કહેવામાં આવે છે. તે જ મિથ્યાત્વનું સ્વરૂપ છે કે જે તત્વનું જે નિશ્ચય સ્વરૂપ છે તેને તે તત્વનું નિશ્ચય સ્વરૂપને જાણતા અન્ય તત્વરૂપ જાણે. જેમ કે પુણ્ય પાપ જે બંધના કારણ છે, બંધનું કારણ એટલે આશ્રમ, એને જ મોક્ષનું કારણ માને અથવા એને જ સંવર નિદ્રાનું કારણ માને, તો જે બંધનનું કારણ હોય સંવર નિદ્રા મોક્ષનું કારણ હોઈ શકે નહીં. એને પણ માનવું, એને ક્યાંક એને માનવું ને ક્યાંક એને ન માનવું, આ જગ્યાએ એને માનવું ને આ જગ્યાએ એને ન માનવું, એમ કઈ અમે બધે માનતા નથી, પણ અમુક જગ્યાએ તો માનવું પડે. કેમ કે એમાં કથનચિત આમ છે, એમાં આવું અનેકાન છે, ફલાણું છે, ઠીકણું છે, એમ કરીને ગડબડ કરે તો એને નવ તત્વનું ભાવ ભાષણ નથી. અને ખાસ કરીને જે ભૂલ થાય છે એ શુભ ભાવની જ ભૂલ થાય છે. અનેક વિધ પ્રકારના શુભ ભાવ છે, એમાં અમુકને તો એ ન ગણે એ રીતે, પણ અમુકને ગણી લઈએ છે ત્યારે એને ભાવ ભાષણ નથી એમ નક્કી થાય છે. તત્વનું જે ભાવ ભાષણ, જે તત્વ જે સ્વરૂપે છે તે તત્વનું તે સ્વરૂપે તે ભાવનું ભાષણ, એવું ભાવ ભાષણ હોય તો એને ફસાવાનું થાય નહીં, અન્ય ભાવમાં ફસાવાનું થાય નહીં, સ્વભાવમાં એને આવવાનું થાય અને તો એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય.
ચોવીસ વર્ષ એટલે યુવાન ઉંમર કહેવાય, અને પીઢ માણસો બધા પ્રૌઢ માણસો એમના
સાથે પુરુષાર્થ ઉત્પન્ન થાય છે એ વાતો આપોઆપ પુરુષાર્થ જે ઉત્પન્ન થાય છે એ વાતો વગર કહે પણ સમજી લેવી જોઈએ. તેનું નિશ્ચય સ્વરૂપ ઓળખે નહીં, ભાવ ભાષણ ન થાય તો અન્ય તત્વને અન્ય તત્વરૂપ માની બેસે. ભૂલથી એને ખબર નથી કે હું અન્ય તત્વને અન્ય તત્વરૂપ માનું છું, પણ એ માન્યા વિના રહી શકે નહીં. છેવટે કાંઈ નહીં તો એવા પ્રકારે ભૂલે કે હું મારા આત્માનો વિચાર કરું છું, જેવો આચાર્યોએ શાસ્ત્રમાં આત્મા કહ્યો છે એવા જ આત્માનો વિચાર કરું છું, અને એ વિચારમાં ને વિચારમાં હું એવો તલ્લીન થાવ છું, એવો તલ્લીન થાવ છું, બસ મને તો આનંદ આવે છે. માટે આ વિચાર ભલો છે,
ભલો છે,
આ વિચાર મારા માટે ભલો છે. વળી એ જોયે છે કે બીજા તો આવો પણ આત્માનો વિચાર કરતા નથી, કોઈ વેપાર ધંધામાં ફસાયેલા છે, કોઈ કાંઈક ફસાયેલા છે, કોઈ કાંઈક ફસાયેલા છે, વળી કોઈ ધર્મના માર્ગમાં આવે છે તો પણ આત્માનો વિચાર કરતા નથી, બીજા ક્રિયાકાંડમાં ફસાયેલા છે, એમ કેટલાક અશુભમાં ફસાઈ ગયા છે અને કેટલાક ક્રિયાકાંડમાં ફસાઈ ગયા છે જળ ક્રિયામાં, પણ હું તો આત્મતત્વનો વિચાર કરું છું. માટે આ વિચારને ભલો જાણીને મારે કાયમ કરવો જોઈએ. ઠીક, કેમ કેમ આનંદ આવે છે એમ સમજીને પણ એ આશ્રવ તત્વને ઓળખતો નથી, પુણ્ય તત્વને ઓળખતો નથી, એનો ભાવ એને જુદો ભાસતો નથી, અને સ્વભાવ એને જ્ઞાનમાં સ્વભાવ એને જુદો ભાસતો નથી. આત્માર્થી સમ્યક દ્રષ્ટિ થવા અર્થે તો પોતાના સ્વરૂપ અસ્તિત્વને સ્વભાવને ગ્રહણ કરવાનો ઉદ્યમી છે, એ સ્વભાવને વિચાર કરવાનો ઉદ્યમી નથી. એ તો વિચારે છે અને વિચાર આવે છે ત્યારે પણ એમ વિચારે છે કે આ વિકલ્પ પણ ક્યાં સુધી, અને આ વિકલ્પનો થાક ને આ વિકલ્પમાં દુઃખ નહીં લાગે તો આ વિકલ્પ મટશે નહીં. વિકલ્પ વિકલ્પથી એ આત્માના વિકલ્પથી પણ વિરામ પામીને આત્મામાં ઠરવા માંગે છે, એવો જેનો અંતર પ્રયત્ન છે, એવો જેનો ઉદ્યમ છે, એ સ્વભાવમાં ક્યાંય સંતુષ્ટ થતો નથી. સંતુષ્ટ તો થતો નથી, ઉલટાનો એને અસંતોષ ઊભો થાય છે. કે મારું જે નિર્વિકલ્પ તત્વ, જે આત્માનું સ્વરૂપ ભગવાને કહ્યું છે, એ નિર્વિકલ્પ તત્વમાં નિર્વિકલ્પ ભાવે ઠરી ન જવાય ત્યાં સુધી આ બધા વિકલ્પોથી મને ક્યાંય પણ સંતોષ થાય એ વાત મારે ક્યાંય પકડવી જોઈએ. અસંતોષ થાય, સંતોષ થવાને બદલે અસંતોષ થાય. બે લાઈન ઉલટી સૂટી છે. એક તત્વ વિચાર કરતા સંતોષાય છે ને એક તત્વ વિચાર કરતા અસંતોષને અનુભવે છે કે નહીં નહીં આ હજી નહીં, જે જોઈએ છીએ હજી આ મળતું નથી એમ છે. એને એવો જીવ ધર્મનો ઉદ્યમી છે. બાકી જે વિચાર કરીને પણ જે સ્વભાવના જ ઉદ્યમમાં ને હોશમાં ને ઉત્સાહમાં છે એને તો પુરુષાર્થ જ સ્વભાવનો વર્તે છે.
બરોબર.
એને ધર્મનો પુરુષાર્થ વર્તે છે એમ કહેવાય એમ છે.
બરોબર.
તે સ્થૂળપણે કે સૂક્ષ્મપણે અન્ય તત્વને અન્ય તત્વ રૂપ માની બેસે છે, અર્થાત પરતત્વને સ્વતત્વ રૂપ માની બેસે છે, અથવા અર્થાત સાધન નથી પણ બાધક છે તેને સાધક પણ એ માની લે છે, ભૂલથી માની બેસે છે. તેમાં કોઈ વાત સત્ય રૂપ પણ માને. તત્વજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશ કર્યા પછી કેટલીક વાતો સાચી હોય એમ મારે બુદ્ધિપૂર્વક એને સમજાય કે આમ સત્ય છે, આમ સાચું છે, આથી બીજી રીતે ખોટું છે એમ પણ એ માને, તો પણ નિર્ણય રહિત હોવાથી ભાવ ભાષણ તાત્વિક ભાવ ભાષણ જે હોવું જોઈએ એના નિર્ણય રહિત ભાવ ભાષણ રહિત હોવાથી તેને સમ્યક થતું નથી. 996માં નિર્ણય ઓળખાણ અને ભાવ ભાષણ એ ત્રણ શબ્દો એકાર્થવાચક છે. નિશ્ચય સ્વરૂપને ઓળખે નહી અર્થાત ભાવ ભાષણ થાય નહી અર્થાત એને સ્વરૂપનો નિશ્ચય થાય નહી. ત્રણ શબ્દો લીધા છે. નિર્ભ્રાંત દર્શનમાં આપણે બીજા શબ્દો પણ લીધા છે, ભાવ ભાષણ અથવા સ્વરૂપ નિશ્ચય. નિર્ણયનો બીજો એક ભાવ નિશ્ચય પણ છે અને ભાવ ભાષણનો એક બીજો શબ્દ છે પ્રતિભાસ પણ છે. જેને પોતાના સ્વરૂપનો જ્ઞાનમાં પ્રતિભાસ આવતો નથી, નિશ્ચય સ્વરૂપનો પ્રતિભાસ આવતો નથી, એનો એક બીજો શબ્દ છે અવભાષણ. ભાવ ભાષણ અથવા અવભાષણ જેવું સ્વરૂપ છે તેવું જ બરાબર નિર્ણયપૂર્વક ભાષણ કે આવું જ છે એને ત્યાં એ જ્ઞાનની પર્યાયને ત્યાં પ્રતીતિ પણ કહે છે.
બરોબર.
પ્રતીતિ કહે છે એવી પ્રતીતિ રૂપ વિચાર સાધક છે અને અનુભવ સાધ્ય છે એ પૂર લીધો છે. અનુભવ પ્રકાશકાર દીપચંદજીએ ત્યાં એવી પ્રતીતિ છે. ભાવ ભાષણમાં એ જ્ઞાનની પર્યાયનું રૂપ છે પ્રતીતિ. આવું જેવું પૂતે છે એવું જ પોતાને લક્ષણથી ભાસે છે, પાછું અનુમાનથી ભાસે છે, કલ્પનાથી ભાસે છે એમ નહીં પણ લક્ષણથી ભાસે, લક્ષણથી ભાસે છે એમાં એ પોતાના જ્ઞાનના અંશમાંથી સ્વભાવને બરાબર પકડીને ભાવને લક્ષમાં લઈને એને આત્મભાષે છે. અંશ ઉપરથી અંશી ભાષે છે એવું જે ભાવ ભાષણ છે એને સમ્યકત્વનું કારણ તોડરમણજીએ કહ્યું છે. શ્રદ્ધાની પર્યાયની પ્રતીતિ તો અનુભવ કાળમાં જે નિર્વિકલ્પ પ્રતીતિ થાય છે.
બરોબર.
એને ત્યાં શ્રદ્ધા અથવા આત્માની પ્રતીતિ કહી, ત્યાં શ્રદ્ધાની પર્યાયને પ્રતીતિ કહી, જ્ઞાનની પર્યાયને અનુભૂતિ કહી, અને આચરણની પર્યાયને પણ આનંદની અનુભૂતિ કહી. ત્યાં અનુભૂતિમાં જ્ઞાન ને ચારિત્ર બંને આવે છે અને પ્રતીતિમાં ત્યાં શ્રદ્ધા આવે છે. પણ અહીંયા ભાવ ભાષણ થયું ત્યાં એને વિશ્વાસ આવ્યો છે મારું આવું સ્વરૂપ છે અથવા આ જેવું સ્વરૂપ મને જ્ઞાનમાં ભાસે છે એ હું જ અહીંયા પૂર્વાચાર્ય મુનિ જ્ઞાની કહેવા માંગે છે એનો એને વિશ્વાસ આવે છે. એને જ્ઞાન બળ ઉત્પન્ન થયું એમ કહો કે ચૈતન વીર્ય ની સ્ફૂર્ણા થઈ એમ કહો કે સહજ પુરુષાર્થ ની ઉત્પત્તિ થઈ એમ કહો સમ્યક દર્શન ને પ્રાપ્ત કરે છે. એમાં દીધું છે આગળ એક મુખ્ય સારો આવ્યો છે. પહેલા આ શ્રદ્ધામાં જ્ઞાનમાં રૂચિમાં અને લક્ષમાં આવવું જોઈએ. આ એટલે પોતાનું સ્વરૂપ, પોતાનું નિજ સ્વરૂપ, નિશ્ચય સ્વરૂપ. શ્રદ્ધામાં જ્ઞાનમાં રૂચિમાં અને લક્ષમાં આવવું જોઈએ. શ્રદ્ધામાં એટલા એ વિશ્વાસ અને અનંત ગુણથી ભરેલું છે એટલે ગુણ ની રુચિ છે અને અત્યંત અનન્ય રુચિ ઉત્પન્ન થાય. તો એના વીર્યમાં સ્વભાવ સ્ફૂર્ણા ચાલ્યા કરે, સહેજે સહેજે એને પુરુષાર્થ ની ઉત્પત્તિ થઈ, એને ચૈતન વીર્ય ની સ્ફૂર્ણા થઈ. આ સમ્યક પહેલાની વાત છે, છે ચોખટ. આ સમ્યક પહેલાની વાત છે. આ જ સમ્યક દર્શનનો ઉપાય છે અને બીજો કોઈ ઉપાય નથી. સમજણ દ્વારા ભાવ ભાષણ વધતું જાય છે તેમ તેમ જ્ઞાન નું સામર્થ્ય વધતું જાય છે. કે જ્ઞાન નું સામર્થ્ય કહો કે જ્ઞાન બળ કહો, જ્ઞાન સાથે પુરુષાર્થ યોજાઈ ગયો, જોડાઈ ગયો એમ કહો. જેવું જ્ઞાન થયું એની સાથે એવો જ પુરુષાર્થ ઉત્પન્ન થઈ ગયો. જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવ ભાષણ વધતું જાય છે તેમ તેમ જ્ઞાન નું સામર્થ્ય પણ વધતું જાય છે અને વધતા જતા જ્ઞાન સામર્થ્ય વડે આ જે જ્ઞાન બળ વિધનું, આ જે પુરુષાર્થ વિધનું ચૈતન્યની સ્ફૂર્ણા કહેવું, તેના વડે મોહ શિથિલ થતો જાય છે. કયો દર્શન મોહ? અહીંયા જે દર્શન મોહની ગ્રંથિ છે, ગાંઠ, નીડ ગાંઠ છે, આ અનંત કાળથી છેડાણી નથી, એને બાકી રાખી નથી. બીજા સમ્યક પુરુષાર્થ સિવાયના અન્ય પ્રયત્નો કરવામાં એને બાકી રાખી નથી. ત્યાગી થઈ જંગલમાં જઈને ઊંધા માથે લટકીને તપશ્ચર્યા એનું કરી છે પણ એને મૂળ ગ્રંથિ છેદાણી નથી, દર્શન મૂળ છેદાણો નથી. એ અહીંયા વધતા જતા જ્ઞાન સામર્થ્ય વડે મૂળ શિથિલ થઈ જાય છે અને જ્ઞાન જ્યાં સમ્યકપણે પરિણમે છે ત્યાં તો મોહનો સમૂહ નાશ પામે છે. આખો દર્શન મોહનું ગળ્યું લઈ લીધું છે, નિષેકો એના બધા લઈ લીધા છે. એ દર્શન મોહનો ત્યાં અભાવ થાય છે. માટે જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ છે એમ, જ્ઞાનની પ્રધાનતા લીધી. પુરુષાર્થ તો છે, આરે પણ જ્ઞાનની પ્રધાનતા લીધી છે. માટે જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ છે. જ્ઞાન સિવાય બીજું કોઈ આત્મસિદ્ધિનું સાધન નથી. કયું જ્ઞાન લીધું? અહીંયા શાસ્ત્ર જ્ઞાન નથી લીધું, સ્વરૂપ જ્ઞાન લીધું છે. કે જે જ્ઞાનમાં પોતાનું નિજ સ્વરૂપનું ભાવ ભાષણ થાય એ જ્ઞાન જ આત્મસિદ્ધિનું સાધન છે, અને બીજું કોઈ આત્મસિદ્ધિનું સાધન નથી. નહી તો કે ભાઈ તત્વજ્ઞાન તો અમે તત્વજ્ઞાન નો જોતા જ્ઞાનની જ ક્રિયા કરીએ છીએ, જ્ઞાનની જ પ્રવૃત્તિ કરીએ છીએ, એમ નહીં. સ્વરૂપનું ભાવ ભાષણ નિર્ણયનો વિષય 996 માં આવી જાય છે. પ્રાથમિક ભાવ ભાષણ એ કે એને જ્ઞાન બળ જ્ઞાન સામર્થ્ય ઉત્પન્ન થઈ જાય એ એનું લક્ષણ છે.
બરોબર,
નિર્ભ્રાંત દર્શનમાં આપણે એના 13-14 લક્ષણો લીધા છે. તો ભાવ ભાષણ જેને થયું હોય એને શું શું થાય 13-14 બોલી લીધા છે. પણ એ બધામાં મુખ્ય સમજી શકાય, ખ્યાલમાં આવી શકે, પકડી શકાય એવું કોઈ મુખ્ય લક્ષણ હોય તો સહજ પુરુષાર્થનું ઉત્પન્ન થવું તે છે, અથવા ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા થવી. કે જે પુરુષાર્થનો જોગ અંતર્મુખ દિશામાં આવે છે એનો જોગ એ બાજુનો છે, દિશા બદલે છે, ત્યાંથી દિશા બદલાય છે. સમ્યક સન્મુખ થયું ને એટલે અહીંથી એની દિશા બદલાય છે. સ્વભાવ સન્મુખ હો કે સમ્યક સન્મુખ હો, અહીંથી દિશા બદલાય છે. એને પકડાય એવો વિષય છે. અથવા બીજી રીતે પકડવો હોય પોતાને તો એમ પકડાય કે નવ તત્વ નો વિષય તો સમજાય છે. જીવ કોને કહીએ, અજીવ કોને કહીએ, આશ્રવ કોને કહીએ, સંવર કોને કહીએ, બંધ કોને કહીએ, મોક્ષ કોને કહીએ, પુણ્ય કોને કહીએ, પાપ કોને, નવ તત્વ સમજાય છે. પછી એમાં મુખ્ય પ્રયોજનભૂત વિષય આત્મતત્વ છે તો એ પણ સમજાય છે એમને કે આત્મા ઉત્પાદની ધ્રુવ સ્વરૂપે કેવો છે, દ્રવગુણ પર્યાયથી કેવો છે, દ્રવક્ષેત્રકાળ ભાવથી કેવો છે, ગુણ ગુણીના અને ગુણ પર્યાયના ભેદો કેવા છે વગેરે પ્રકારે સમજાય છે. અને સામાન્ય રીતે સ્થૂળ વિચારથી લઈએ તો કોઈ પણ પદાર્થનું પરિજ્ઞાન કરવું હોય તો એના દ્રવક્ષેત્રકાળ ભાવથી તે પદાર્થને સમજવો રહ્યો, એના ચાર પડખા છે એવા,
બરોબર,
કે જેમાં પદાર્થનું પરિજ્ઞાન થવા માટે એ બરાબર પર્યાપ્ત છે, એ વિષય ત્યાં પર્યાપ્ત છે. તો એ રીતે પણ અમે સમજ્યા, સત્શાસ્ત્રોમાંથી સમજ્યા, પછી મિથ્યા દ્રષ્ટિઓના શાસ્ત્રોથી નહીં, સમ્યક દ્રષ્ટિઓ આચાર્યો ગંધર્વોના શાસ્ત્રથી એ વાત વિચારી સમજમાં આવી. તો ભાવભાષણ થયું છે કે નથી થયું એની ખાતરી શું, અથવા એની કેમ ખબર પડે?
ઠીક, બરોબર.
નહીંતર એમ કે અમને વિચારતા વિચારીને અમારી બુદ્ધિથી અમે એ સંમત કર્યું છે તો ભાવ ભાષણ થયું કે નહીં, અહીં સુધી એની વિચારવાનું છે. તો કે પુરુષાર્થ ઉત્પન્ન થયો કે નહીં જોઈ લેતા. ઓકે, પણ આ બધો પુરુષાર્થ વગર કઈ આટલું બધું અમે માથું મારીને સમજ્યા, એ નિર્ણય એટલો કર્યો, એ નિર્ણયનો પુરુષાર્થ ખરો કે નહીં એમ લઈ લે. તો એક બીજો પ્રશ્ન વિચારવા જેવો છે કે અંતર્મુખ કેમ થવાય એ સમસ્યા ઊભી રહી છે, અથવા જે પુરુષાર્થથી સ્વરૂપમાં અભેદ દશા થાય એ દશાનો જે પુરુષાર્થ છે એ કેમ થાય એ પ્રશ્નચિહ્નમાં વાત છે, કે એ વાત ફેંસલો થઈ ગયો છે, સમજાઈ ગયું છે, આમ થવાય છે, અંતર્મુખ આમ થવાય છે. નહીતર એને સમસ્યા ઉભી રહે છે કે વાત તો બધી સમજાય છે પણ સ્વરૂપમાં અભેદ થવું કેમ, આ પ્રશ્ન ઉભો રહી જાય છે. અને એ અભેદ થવાનો પુરુષાર્થ કેવી રીતે કરવો એ પણ એને સમસ્યારૂપ હોય છે. એ એમ સૂચવે છે કે એને વિચારથી નિર્ણય થયો હોવા છતાં ભાવભાષણ થયો નથી. તો એ વિચારથી જે નિર્ણય થયો છે એમાં એને અનુમાન અને કંઈક અંશે કલ્પનાને ભેળવી છે. શું એમને અનુમાન લગાડ્યું છે? વાંચતા વાંચતા સાંભળતા સાંભળતા આ વિષયનો વિચાર જરૂર ચાલ્યો છે, ચલાવ્યો છે, પણ સાથે સાથે એ વિષયમાં કંઈક અનુમાન અને કંઈક કલ્પના પણ એને દોડાવી છે કે જેથી એને અંતર્મુખ કેમ થવું એની સમસ્યા એને ઊભી છે. એ પ્રશ્ન હજી એમને ઊભો છે. એનાથી એટલો રજાણ છે જેટલો એ પહેલા હતો. એ ભાવ ભાષણમાં એ પ્રશ્ન ખલાસ થાય છે, પુરુષાર્થ સહજ જ કામ કરવા લાગે છે. અને એ પુરુષાર્થ કામ કરવા લાગે છે છતાં જે સ્વરૂપ અવભાસનું છે એની મુખ્યતામાં નથી તો એ પુરુષાર્થ સામે જોતો કે નથી તો એ સમ્યક દર્શન ક્યારે થશે એની સામે જોતો. જે સ્વરૂપ અવભાસનું છે એની મુખ્યતામાં પર્યાયનું ગૌણ થવું, વર્તમાન પર્યાયનું ગૌણ થવું, ભાવિ પર્યાયનું પણ ગૌણ થવું, એવો જે એક પ્રકાર છે એ પ્રકાર એને અહીંથી એ સજાતીય પ્રકાર ઉભો થઈ જાય છે. એ સમ્યક દ્રષ્ટિને હોય છે એવો એક પ્રકાર છે કે એને પર્યાયની મુખ્યતા આવતી નથી. પુરુષાર્થ ઉત્પન્ન થયો તો પણ પુરુષાર્થની મુખ્યતા નહીં, ભાવ ભાષણ થયું તો એ જ્ઞાનની મુખ્યતા નહીં, અને સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે આ પ્રવૃત્તિ પરિણામની થઈ છે તો પણ સમ્યક દર્શનની મુખ્યતા નહીં. સમ્યક દર્શનની તો શું પણ મોક્ષની પણ મુખ્યતા નહીં. આ બધો પ્રકાર એ બધું થયા પહેલા આવા લાગે છે, એ બધા ચિહ્નો એમાં ઉભા થઈ જાય છે. એ પરિણામને જાણે જોતો જ નથી એવો એ દ્રઢદ્રષ્ટિનો વિષય એવો છે. અથવા જેને સ્વરૂપ કહીએ, જેનો નિશ્ચયને સ્વરૂપ નિશ્ચય કહ્યો છે, એવું જે સ્વરૂપ એમાં પર્યાયનું અત્યંત અત્યંત ગૌણપણું થવું, એટલું વજન એમાં એનું આવે છે, એટલી મુખ્યતા એમાં, એટલું વજન એમાં ઊભું થયા વિના રે નહીં, તો એનું ભાવ પાસન છે. ભાવ ક્યારે ભાષો કે જેટલું વજન છે એટલું વજન એની અંદર આવે ત્યારે, તો એનું વજન આવે ત્યારે બીજું પલનું ઉલ્લી જાય એનું, એ એનું લક્ષણ છે. એને ભાવ ભાષણથી મળી મળી અને એના ફળમાં એ સમ્યકમાં આવે છે, એને સમ્યક થાય છે એમ બીજાને થતો જરૂર નથી. આનંદ ઉત્પન્ન નથી થતો, પણ આનંદ નો ભાવ ભાષ્ય છે. સ્વરૂપ નું સુખ ઉત્પન્ન નથી થયું, પણ સ્વરૂપ સુખ કેવું હોય એ ભાષી ગયું છે. અને એવા અનંત અનંત બેહદ અપરિમિત સુખ નો ભંડાર આત્મા છે, એવા સુખ નો જ નિધિ છે આખો સાગર છે. તે જેવડો છે એવડો ભાષણમાં આવ્યો છે, ત્યારે જે અનુભવમાં આવ્યો ત્યારે એને એમ પ્રતીતિ થઈ કે જેવો ભાષો તો એવો અનુભવ આવ્યો. ભાષો તો એવો અનુભવ આવ્યો, ભાષો તો કઈક બીજો, અનુભવમાં કઈક બીજો આવ્યો એમ નથી. આ એની સંધિ છે. ભાષું ભાષે તો વજન આવે ને, નહીતર વજન આવે, વજન ના આવે તો એને એ બાજુ કેમ જવું, એ પ્રશ્ન ઉભો રહે. જેને વજન આવે એને એ પ્રશ્ન ઉભો થતો નથી, સીધી વાત છે. એ રીતે એને પ્રશ્ન અહીંયા ભાવભાષણનો વિષય છે, જરા નિશ્ચયની દ્રષ્ટિએ ઉપર છેલ્લા નિશ્ચયથી પણ બહુ ઊંડાણથી વિચાર લાગ્યો છે.
ગુરુવારે રાત્રે